નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જે ખરેખર હૃદયને હચમચાવી નાખે છે. પુસ્તક છે અમેરિકન લેખિકા ક્રિસ્ટીન હેનાની ધ નાઇટિંગેલ. હેનાની લેખન શૈલીની એક ખાસિયત છે, તમે જુઓ, એ ઇતિહાસની મોટી ઘટનાઓ લે છે પણ એને સામાન્ય લોકોની નજરથી બતાવે છે, ખાસ કરીને સ્ત્રીઓની.
બિલકુલ સાચી વાત, અને ધ નાઇટિંગેલ તો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ આપણને બીજા વિશ્વયુદ્ધના સમયમાં લઈ જાય છે, નાઝીઓના કબજા હેઠળનો ફ્રાન્સ. પણ આ કોઈ સૈનિકની વાર્તા નથી, આ તો એ સ્ત્રીઓની વાર્તા છે જેમનું ઘર જ એમની યુદ્ધભૂમિ હતું, જેને લેખિકા કહે છે મહિલાઓનું યુદ્ધ.
હા, અને આ જ યુદ્ધ ઇતિહાસના પાનાઓ પર ક્યાંક ખોવાઈ ગયું છે. એટલે જ મને લાગે છે કે આજની આપણી ચર્ચાનો મુખ્ય સવાલ એ જ છે કે હિંમત એટલે શું. જ્યારે બધું જ ખતમ થઈ રહ્યું હોય ત્યારે હિંમતનો સાચો ચહેરો કેવો હોય? શું એનો એક જ પ્રકાર હોય? ચાલો આ સવાલનો જવાબ શોધવા આપણે ફ્રાન્સના એક નાનકડા ગામ કેરીવોથી શરૂઆત કરીએ.
એક જ પરિવાર પણ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક. વીએન જે મોટી બહેન છે એ એક શિક્ષિકા છે, એક માતા છે, એકદમ શાંત સાવચેત,
મતલબ નિયમોમાં રહીને જીવનારી. તોફાન આવે તો માથું ઝુકાવી દેવામાં માને,
બરાબર. અને એની સામે છે નાની બહેન ઇઝાબેલ, 18 વર્ષની. એના તો લોહીમાં જ બળવો છે, આવેશશીલ, જિદ્દી, અન્યાય તો એક ક્ષણ પણ સહન ન કરી શકે.
પણ આટલો બધો તફાવત કેમ? એક જ ઘરમાં ઉછેલેલી બે બહેનો જીવનને આટલી અલગ રીતે કેમ જુએ છે?
એના મૂળ એમના બાળપણમાં છે. નાની ઉંમરે માતાનું મૃત્યુ થયું અને એમના પિતા, જે પહેલા વિશ્વયુદ્ધમાંથી પાછા ફર્યા, એ ભાવનાત્મક રીતે એટલા ભાંગી પડ્યા હતા કે મતલબ એમણે દીકરીઓથી અંતર બનાવી લીધું, એટલે બંને બહેનો વચ્ચે એક અદૃશ્ય દિવાલ બની ગઈ હતી.
અને આ જ દિવાલ યુદ્ધના સમયે એક ઊંડી ખાઈ બની ગઈ હશે, ખરું ને?
એકદમ. જેવું નાઝી શાસન શરૂ થયું, બંનેને પોતપોતાનો રસ્તો પસંદ કરવો પડ્યો. અને અહીંથી જ લેખિકા આપણને હિંમતના બે અલગ અલગ પણ એટલા જ શક્તિશાળી સ્વરૂપો બતાવે છે.
તો પહેલા વીએનની વાત કરીએ, એના જીવનમાં શું ઉથલપાથલ થઈ?
સૌથી પહેલા તો એનો પતિ એન્ટવાઇન યુદ્ધમાં જાય છે અને ત્યાં જર્મનોનો કેદી બની જાય છે. અને જાણે આટલું ઓછું હોય, એના જ ઘરમાં રહેવા માટે એક જર્મન ઓફિસરને મોકલવામાં આવે છે, કેપ્ટન બેક.
ઓહ, એની કલ્પના કરવી પણ અઘરી છે. દુશ્મન તમારી છત નીચે, તમારા રસોડામાં. એ પરિસ્થિતિમાં એણે પોતાની દીકરી સોફી અને પોતાની જાતને કેવી રીતે સંભાળી હશે?
શરૂઆતમાં તો એણે બધું ચૂપચાપ સહન કર્યું, ડર અને લાચારીથી. એનું એક જ ધ્યેય હતું કે સોફી સુરક્ષિત રહે. પણ પછી એક ઘટના એવી બને છે જે એની અંદરની હિંમતને જગાડી દે છે.
કઈ ઘટના? એવું તો શું થયું કે એણે જોખમ લેવાનું નક્કી કર્યું?
એની એક યહૂદી મિત્ર હતી રશેલ. નાઝીઓ રશેલને અને બીજા યહૂદીઓને પકડને લઈ જાય છે, પણ રશેલનો નાનકડો દીકરો એરી પાછળ રહી જાય છે. અને ત્યારે વીએન એવું પગલું ભરે છે જેની કોઈએ કલ્પના ન કરી હોય. તે એરીને પોતાના ઘરમાં છુપાવી દે છે,
એ જ નાઝી ઓફિસરની નજર હેઠળ.
હા, અને આ તો માત્ર શરૂઆત હતી. ધીમે ધીમે એનું ઘર લ જાર્દિન, જેનો અર્થ થાય બગીચો, એ સાચે જ આશાનો બગીચો બની જાય છે. એ બીજા યહૂદી બાળકો માટે એક ગુપ્ત અનાથાશ્રમ ચલાવવા લાગે છે. એની હિંમત દેખાડવાની નહોતી, પણ માનવતાને બચાવવાની હતી. શાંત પણ અડગ.
અને બીજી તરફ ઇઝાબેલ, એનો રસ્તો તો આનાથી સાવ વિરુદ્ધ હશે.
બિલકુલ. એ તો પેરિસ ભાગી જાય છે અને ફ્રેન્ચ રેઝિસ્ટન્સ એટલે કે સ્વતંત્ર સંગ્રામમાં જોડાઈ જાય છે. શરૂઆતમાં નાના મોટા કામ કરે, નાઝી વિરોધી પત્રિકાઓ વેચવી, નકલી ઓળખપત્રો બનાવવા.
પણ એના સ્વભાવ પ્રમાણે એ આટલાથી તો શાંત નહીં બેઠી હોય.
ના, જરાય નહીં. એને તો કંઈક મોટું કરવું હતું, અને ત્યાં જ એને એક નવી ઓળખ મળે છે, ધ નાઇટિંગેલ.
ધ નાઇટિંગેલ? આ નામ પાછળ કોઈ ખાસ કારણ? આ માત્ર કોડનેમ હતું કે?
સારો પ્રશ્ન છે. જુઓ, નાઇટિંગેલ એક એવું પક્ષી છે જે અંધારામાં ગાય છે. ઇઝાબેલ પણ ફ્રાન્સ પર છવાયેલા નાઝી શાસનના અંધકારમાં આઝાદીનું ગીત ગાવા નીકળી હતી. એનું મિશન હતું દુશ્મનોએ તોડી પાડેલા સાથી દેશોના પાયલટોને જીવના જોખમે સ્પેન પહોંચાડવા, ખતરનાક પિરેનીઝ પર્વતો પાર કરાવીને.
એક 18 વર્ષની છોકરી આટલું મોટું જોખમ ઉઠાવે છે, આ તો સીધા મોતને આમંત્રણ આપવા જેવું થયું.
હતું જ. અને એણે એ કામ એવી બહાદુરીથી કર્યું કે એનું નામ ગેસ્ટાપોની મોસ્ટ વોન્ટેડ યાદીમાં આવી ગયું. જે છોકરીને એનો પોતાનો પિતા નહોતો સંભાળી શક્યો એ હવે હિટલરની સેના માટે માથાનો દુખાવો બની ગઈ હતી.
વાહ, એટલે અહીં આપણી સામે હિંમતના બે સ્પષ્ટ ચહેરા છે, વિયનનો શાંત પ્રતિકાર અને ઇઝાબેલનો ખુલ્લો બળવો. મને હંમેશા એવું લાગે છે કે ઇઝાબેલની હિંમત તો દેખીતી હતી, પણ વિયનની હિંમત કદાચ વધુ મુશ્કેલ હતી. દરરોજ દર પડે એક જ છત નીચે દુશ્મન સાથે જીવવું, ત્યાં ભૂલને કોઈ અવકાશ જ નહોતો.
આજ તો આ નવલકથાની ખૂબી છે, એ આપણને વિચારવા મજબૂર કરે છે. પણ બંને બહેનોએ આ હિંમતની જે કિંમત ચૂકવી એ હૃદય કંપાવી દેવી તેવી હતી. જેમ જેમ યુદ્ધ આગળ વધ્યું તેમ તેમ જોખમ અને બલિદાન પણ વધતા ગયા.
શું કિંમત ચૂકવવી પડી એમને?
ઇઝાબેલ સાથે દગો થયો, એને પકડી લેવામાં આવી અને એને રેવન્સબ્રુક નામના કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલી દેવામાં આવી. એ ધરતી પરનું નર્ક હતું. ત્યાં થયેલા અત્યાચારોએ એનું સર્વસ્વ છીનવી લીધું. અને કેરીવોમાં પેલો જર્મન ઓફિસર બદલાઈ જાય છે. વોન રિક્ટર નામનો એક ક્રૂર અધિકારી આવે છે જે વ્યેન પર બળાત્કાર કરે છે, જેના કારણે તે ગર્ભવતી બને છે.
આ તો અત્યંત ભયાનક છે. યુદ્ધ પૂરું થયું, ફ્રાન્સ આઝાદ થયું, પણ આ જખમોનું શું? શું આઝાદી એ બધું ભૂંસી શકે?
ક્યારેય નહીં. વિયનનો પતિ એન્ટોઇન પાછો તો આવ્યો, પણ યુદ્ધે એની આત્માને ઘાયલ કરી દીધી હતી. અને ઇઝાબેલ એ કેમ્પમાંથી જીવતી પાછી ફરી, પણ માત્ર નામ માટે. એનું શરીર સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. એ છેલ્લી વાર વિયનને મળે છે. એ મુલાકાતમાં ખબર છે શબ્દોની જરૂર જ નહોતી. બંને બહેનો આખરે એકબીજાનો સંઘર્ષને, એકબીજાની હિંમતને સમજી અને સ્વીકારી લે છે. અને પછી ઇઝાબેલ એના બાળપણના ઘરમાં જ શાંતિથી મૃત્યુ પામે છે.
આખી વાર્તા આપણને અંતમાં ખબર પડે છે કે 1995માં એક વૃદ્ધ સ્ત્રી કહી રહી છે, અને એ વૃદ્ધ સ્ત્રી વિયન છે. પણ એને આટલા વર્ષો સુધી આ બધું કેમ છુપાવી રાખ્યું? પોતાની કે પોતાની બહેનની હિંમત વિશે કોઈને કેમ ન કહ્યું?
કારણ કે પુસ્તકમાં એક વાક્ય છે, પુરુષો વાર્તાઓ કહે છે, સ્ત્રીઓ બસ કામ કરતી રહે છે. યુદ્ધ પછી ઇઝાબેલ જેવી હજારો સ્ત્રીઓના બલિદાન માટે કોઈ મેડલ નહોતા, કોઈ પરેડ નહોતી. એમની વાર્તાઓ ચૂપકીદીમાં જ દફન થઈ ગઈ. વિયન પણ એ જ ચૂપકીદીમાં જીવી રહી હતી, અને એ આ વાર્તા એના પુત્રને કહી રહી છે, જે પેલા નાઝી અધિકારીનો દીકરો છે જેને એણે પોતાના દીકરાની જેમ ઉછેર્યો.
તો આખી નવલકથાનો જે મુખ્ય સંદેશ છે એ શું છે?
સૌથી પહેલો અને મોટો સંદેશ તો એ જ છે કે હિંમતના અનેક ચહેરા હોય છે. એક બાળકને બચાવવું એ એક પાયલટને પર્વત પાર કરાવવા જેટલું જ બહાદુરીનું કામ છે. બંનેના કેન્દ્રમાં પ્રેમ અને માનવતા છે.
અને બીજો મુદ્દો, સ્ત્રીઓના એ અદૃશ્ય યુદ્ધને અવાજ આપવાનો, એમના સંઘર્ષને, એમના બલિદાનને ઓળખ આપવાનો.
બરાબર. અને આ બધાથી ઉપર છે પ્રેમ અને બહેનપણાની શક્તિ. શરૂઆતમાં જે બહેનો એકબીજાને નહોતી સમજી શકતી તે અંતે એકબીજાની તાકાત બને છે.
અને અંતે યાદગીરીનું મહત્ત્વ. જો આપણે આવી વાર્તાઓ નહીં કહીએ તો આવા બલિદાન ભૂલાઈ જશે. ઇતિહાસમાંથી શીખવા માટે એને યાદ રાખવો પડે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી હિંમત માત્ર યુદ્ધના મેદાનમાં શસ્ત્ર ઉઠાવવામાં જ નથી હોતી,
પણ અંધકારમય સમયમાં પણ પ્રેમ, દયા અને માનવતાને જીવંત રાખવાના નાનામાં નાના શાંત પ્રયાસમાં પણ હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.